તત્વાસૂત્ર ગ્રંથ ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. આપણી જે ચર્ચા ચાલી રહી છે એ જ્ઞાન સંબંધી સૂત્રો ના વિષયમાં ચર્ચા ચાલી રહી છે. સૌથી પ્રથમ જ કુમારસ્વામી આચાર્ય દેવે એક મહત્વપૂર્ણ સૂત્ર લખ્યું જે આપણે હર ટાઈમ બોલીએ છીએ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શનની વ્યાખ્યા, સમ્યક દર્શનનું સ્વરૂપ, સમ્યક દર્શનના ભેદ, સમ્યક દર્શનની ઉત્પત્તિના કારણ, સમ્યક દર્શનનું લક્ષણ, સમ્યક દર્શનનું ફળ, એ બધી ચર્ચા થઈ છે. થોડુંક રિવિઝન કરું છું એટલે તમને સ્લો ખબર પડે. સૂત્રોનો પહેલો અધ્યાય ચાલે છે, 33 સૂત્ર છે પહેલા અધ્યાયમાં, 10 અધ્યાય છે. સમ્યક દર્શનની ચર્ચા પછી આચાર્ય દેવે સમ્યક જ્ઞાનની ચર્ચા કરી. સમ્યક જ્ઞાનની ચર્ચામાં જે 5 જ્ઞાન છે, મતિ, શુદ્ધ, અવધિ, મનપર્ય અને કેવલ, એ 5 જ્ઞાનને પ્રમાણ જ્ઞાન લીધા, સમ્યક જ્ઞાન લીધા, સાચા જ્ઞાન લીધા. હવે એમાં આપણી ચર્ચા ચાલી રહી છે મતિ જ્ઞાન સંબંધી. મતિ જ્ઞાન સંબંધી ચર્ચામાં 13 નંબર થી લઈને 19 નંબરના સૂત્ર સુધી મતિ જ્ઞાનની ચર્ચા કરી છે, અને એના પછી શુદ્ધ જ્ઞાન અને એના પછી બીજા જ્ઞાનોની ચર્ચા અંત સુધી કરી છે. છેલ્લું સૂત્ર નય સંબંધીનું છે, જેમાં 7 પ્રકારના નય સમજાયેલા છે, નયગમ આદિ. એ પણ બહુ જ સરસ વિષય છે, થોડોક નવો વિષય છે પણ બહુ સરસ. મતિ જ્ઞાન સંબંધી ચર્ચામાં સર્વપ્રથમ એ વાત સમજો કે આ જે આખી ચર્ચા છે એ આખી ચર્ચા જ્ઞાન પ્રધાન શૈલીની થઈ રહી છે. દ્રષ્ટિ પ્રધાન શૈલીની ચર્ચા કરીએ તો પર્યાય માત્ર કેટલું ભિન્ન છે. દ્રષ્ટિ પ્રધાન શૈલી જે સમય સારણીની છે, જે ગુરુદેવજીના 9000 પ્રવચનોની જે શૈલી છે, એમાં તો પર્યાય માત્ર કેટલું ભિન્ન છે. પર્યાય માત્રથી ગુણભેદ, પર્યાય ભેદ, એ બધાથી તું ભિન્ન એવો એકરૂપ રહેવા વાળો જાયજ ભાવ, એની ચર્ચા નથી થઈ રહી હમણાં. પરંતુ ચર્ચા થઈ રહી છે જ્ઞાન પ્રધાન શૈલીની અપેક્ષા, જેમાં જ્ઞાનની ચર્ચા થઈ રહી છે અને જેમાં મતિ જ્ઞાનની ચર્ચા થઈ રહી છે. મતિ જ્ઞાનનું શું સ્વરૂપ છે, મતિ જ્ઞાનનો વિષય, મતિ જ્ઞાનના બીજા નામો, મતિ જ્ઞાનની પરિભાષા, મતિ જ્ઞાનનો પ્રોસેસ કેવી રીતના થાય છે એની ચર્ચા છે. હજી એક વાત, આ બધી ચર્ચા જે આપણે કરી રહ્યા છે એ બધી ખરેખર મતિ જ્ઞાન પણ ખરેખર કેવલ જ્ઞાન ગમ્ય છે. મતિ જ્ઞાન પણ ખરેખર કેવલ જ્ઞાન ગમ્ય છે, એટલી સૂક્ષ્મય પર્યાયોનું પરિણામ છે. પરંતુ આપણે થોડી કોશિશ કરી રહ્યા છે સમજવાની આચાર્ય દેવના ગ્રંથોના માધ્યમથી. હવે આપણે વિષય ચાલુ કરીએ. આપણો વિષય મતિ જ્ઞાન સંબંધીનો ઓલમોસ્ટ પતી ગયો છે, થોડી ચર્ચા બાકી છે. એ ચર્ચા કરીને આપણે આગળ હવે નેક્સ્ટ ટાઈમથી શુદ્ધ જ્ઞાનની ચર્ચા પ્રારંભ કરો. મતિ જ્ઞાનની ચર્ચા જે 13 નંબરથી લઈને 19 નંબરના સૂત્રમાં આવી એ કરવાનું આજે 19 નંબરના સૂત્ર સુધી આપણે આખો વિષય પૂરો કરીએ. જેટલો પણ વિષય 19 નંબરના સૂત્ર સુધી આવ્યો છે એ આપણે પૂરો કરીએ. સમજાય છે બધાને બરાબર? જો હવે થોડીક ચર્ચા આપણે લઈએ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન. હમણાં આપણી પાસે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન છે, એટલે કે જે જ્ઞાનનો વ્યાપાર થઈ રહ્યો છે એ જ્ઞાનનો વ્યાપાર મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન રૂપે થઈ રહ્યો છે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો વ્યાપાર 12મા વર્ષસ્થાન સુધી થાય. થોડું બેસિકથી ચાલુ કરીએ. 1થી લઈને 12મા વર્ષસ્થાન સુધી મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન નો વ્યાપાર ચાલે છે. એટલે આમાં કેટલા જીવો આવી ગયા? તો આપણે એ જીવોને 4 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. કેટલી કેટેગરીમાં? 4 કેટેગરીમાં ડિવાઈડ કરીએ. સાંભળજો, થોડો વિષય તમને સમજાવશે, એકદમ ક્લિયર થઈ જશે. મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન કોની પાસે છે? તો કે એક નિગોદિયા જીવ પાસે પણ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન નો વ્યાપાર ચાલે. એટલે એ પણ એનું જ્ઞાન જે કરી રહ્યો છે, એટલે જાણવાનું કાર્ય કરી રહ્યો છે, એ મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનના માધ્યમથી કરી રહ્યો છે. આઈ એમ શ્યોર કે તમને મતી જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન કોને કહેવાય એ તમને ખ્યાલમાં આવી ગયું છે તો પણ આપણે થોડુંક લેશું તો તમારું એકદમ રિવિઝન થઈ જશે. પહેલા સમજો એક એક વાત તો કે નિગોધ એટલે કે પહેલા ગુણસ્થાન બધા જીવો એમનું પણ જે જ્ઞાન નો વ્યાપાર થઈ રહ્યો છે મતી જ્ઞાન શુદ્ધ જ્ઞાન ના માધ્યમથી થઈ રહ્યો છે, બરાબર છે. હવે આગળ સમ્યક દ્રષ્ટિ જીવો, પહેલા હું કેટેગરી બનાવું છું અને પછી આપણે એના વ્યાપારની ચર્ચા કરી. એકદમ ફોકસ રાખજો જ્ઞાન ગુણ ના પરમાણુ ઉપર. એની સાથે સાથે થોડીક ચર્ચા શ્રદ્ધાની અને ચારિત્રની આવશે, કારણ કે મોક્ષ માર્ગમાં આ ત્રણ ગુણનું પરમાણુ મહત્વનું છે, બરાબર છે. સમજાય છે બધાને? ચર્ચા કોની ચાલી રહી છે? જ્ઞાન ગુણ ના પરમાણુની. તો ચાર કેટેગરીના જીવોમાં આપણે ડિવાઈડ કરી લઈએ તો તમને ખ્યાલ આવે છે. એક થી બાર ગુણસ્થાન, એક થી બાર ગુણસ્થાન ના જીવોને આપણે આપણી સામે રાખીએ તો એ ચાર કેટેગરીમાં ડિવાઈડ થાય છે. અને ચાર કેટેગરી ડિફરન્ટ ડિફરન્ટ હોવા છતાં પણ એ ચારે નો વ્યાપાર મધી જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન દ્વારા થાય. મહત્વપૂર્ણ વાત આ છે, પોઈન્ટ સમજાય છે? બહુ સરળ છે ચર્ચા, કોઈ કઠિન નથી. કઠિન ચર્ચા આવશે પછી, પણ થોડી સરળ ચર્ચાથી આપણે ચાલુ કરીએ. તો પહેલી કેટેગરીના જીવો છે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો, કે જેમની પાસે જ્ઞાન છે, જ્ઞાન નો વ્યાપાર ચાલી રહ્યો છે, જ્ઞાન નો ઉઘાડ છે, ક્ષયપ્રમ જ્ઞાન છે. કારણ કે જ્ઞાન વગર તો કોઈ જીવ હોય નહીં અને જ્ઞાન ના વ્યાપાર વગર કોઈ જીવ હોય નહીં. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે અને જ્ઞાન નું પરમાન જાણવાનું પરમાન જાણવું જાણવું હર સમય થઈ રહ્યું છે. પણ એક કેટેગરીના જીવો એવા છે જે મેજોરિટી જીવો છે, મેજોરિટી ઓફ ધ જીવોની વાત કરીએ આપણે સંસારમાં જેટલી જીવ રાશિ છે એમાં, તો એક મેજોરિટી કેટેગરી ઓફ જીવો એવા છે કે જેમની પાસે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે, એનો ઉઘાડ છે, એ ઉઘાડમાં તારતમ્યતા છે, પરંતુ ઉઘાડ છે, જાણવાનું કાર્ય થઈ રહ્યું છે અને એ કાર્ય થઈ રહ્યું છે એ આત્મા માંથી જાણવાનું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ એ જાણવાનું જે કાર્ય એટલે કે જે ઉપયોગ છે એ ઉપયોગનો એ જીવો શું કરે છે? સદુપયોગ નથી. એ જીવો એટલે રૂપાબેન, એ જીવો એટલે એ ઉપયોગનો સદુપયોગ નથી કરી રહ્યા, એ ઉપયોગનો 100% દુરુપયોગ થઈ રહ્યો, એટલે એનું નામ છે મિથ્યા જ્ઞાન. દુરુપયોગ એટલે ઉપયોગનો દુરુપયોગ એટલે, પોઈન્ટ સમજાય છે ને? શું કહું છું? ઉપયોગનો દુરુપયોગ એટલે કે જે જ્ઞાન આત્મામાંથી નીકળે છે, જે જ્ઞાનનો પ્રવાહ આત્મામાંથી નીકળે છે, જે આત્માનો અંશ છે, જે સ્વભાવનો અંશ છે, એ ઉપયોગ, એ જ્ઞાન પોતાને ન જાણતા, પોતાને જાણવામાં ન લાગતા, પોતાનું લક્ષ્ય ન કરતા, પોતાનો નિર્ણય ન કરતા, એ ઉપયોગનો વ્યાપાર, એ ઉપયોગનું લક્ષ્ય નિરંતર નિરંતર હર સમય પર 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 બની રહ્યો છે, એ જ્ઞાનનો દુરુપયોગ. ચર્ચા બહુ સરળ છે પરંતુ બહુ મહત્વપૂર્ણ અને પ્રયોજનભૂત ચર્ચા. પછી કેટેગરી સમજાય, કોઈ સમજાય કે એમાં કેટલા જીવો આવી ગયા, કેટલા જીવો આવી ગયા? નિગો થી લઈને સમની પંચેન્દ્રિય સુધીના જીવો સમજાય છે, નિગો થી લઈને સમની પંચેન્દ્રિય સુધીના બધા જીવો આવી ગયા, કે જે જીવોને સમ્યક જ્ઞાન નથી, આત્મ જ્ઞાન નથી, આત્માની ખબર નથી, સ્વની ખબર નથી, પોતાની ખબર નથી, પોતાનું જ્ઞાન નથી. આ પહેલી કેટેગરીના જીવો છે. અગર તમે હજી એમાં ડિટેલમાં જાઓ નહીં જાઓ આપણી પાસે સમય નથી, પરંતુ તમે એમાં સમજી લેજો કે નિગોધનો જીવ આવી ગયો. થોડું સાંભળજો, ગભરાતા નહીં. નિગોધનો જીવ આવી ગયો અને 11 અંગ અને 9 પૂર્વનો જ્ઞાન જે ધારીને બેઠો છે એવો જીવ પણ આવી ગયો, જેને આત્મજ્ઞાન છે, બધું જાણે છે, શાસ્ત્ર સંબંધી બધું જ્ઞાન છે, હજારો કરોડો લાખો શ્લોકોનું જ્ઞાન છે, ગાથાઓ ખબર છે, બધું જ ખબર છે, પરંતુ જેને આત્મજ્ઞાન નથી એટલે કે જેને આત્માને નથી જાણ્યો, એટલે કે જેને ખબર નથી કે ખરેખર હું ખબર નથી એટલે કે જેને એનું અનુભવ નથી, જેને એનું વેદન નથી, એવા જ્ઞાન પણ આ પહેલી કેટેગરીમાં આવી ગયા. સમજાય? પહેલી કેટેગરી સમજાય છે મતી શુદ્ધ જ્ઞાન. સમજાય છે મતી શુદ્ધ જ્ઞાન, પરિપૂર્ણ પરમાત્મા. જ્ઞાન નો વ્યાપાર પણ ચાલી રહ્યો છે અને સંની પંચેન્દ્રિય જીવોને તો એવો અવકાશ પણ છે, એવો મોકો પણ છે, એવી તક પણ છે કે એ જ્ઞાન દ્વારા પોતાના આત્માનો નિર્ણય કરીને, આત્માનો અનુભવ કરીને ઉભો થાય. પરંતુ એ જ્ઞાન નો વ્યાપાર ક્યાં લાગે છે? અશુભ માંથી છૂટે તો ક્યાં લાગે? અશુભમાંથી છૂટે તો લાગે શુભ, અને શુભમાં પણ શાસ્ત્ર સ્વાધ્યાયમાં એના ચિંતન મનનમાં સમજાય છે એના ક્ષયોક્ષમાં. પરંતુ આ બધાને જાણનાર એવો વ્યાયભાવ હું છું, હું પરિપૂર્ણ છું, હું અનાદિ અનંત છું, હું આ બધાથી ભિન્ન તત્વ છું, પર્યાયથી પાર છું, એવો નિર્ણય ઉપયોગ નથી કરતો. એટલે જ્ઞાન કેવું છે? એટલે જ્ઞાન કેવું છે? કારણ કે જે જેને જાણે છે એ જેને જાણતા એમાં શ્રદ્ધા અને એમાં ચારિત્ર શું કરે છે? શ્રદ્ધા એમાં કરે છે એકત્વ, અને ચારિત્ર એમાં કરે છે રાગદ્વેષ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? આ પહેલી કેટેગરી મતિશુદ્ધ જ્ઞાની. બીજી કેટેગરી કે જે જીવોએ પુરુષાર્થ દ્વારા તત્વ નિર્ણય દ્વારા જે જીવોએ આત્માનો એટલે કે સ્વભાવનો નિર્ણય કરીને જે જીવોએ આત્મજ્ઞાન પ્રગટ કર્યું એવા સમ્યક દ્રષ્ટિ જીવો એને પણ મતિશુદ્ધ જ્ઞાન છે. પણ એ મતિશુદ્ધ જ્ઞાનનો વ્યાપાર એનો સદુપયોગ થયો. કોણ સમજાય છે? જે આત્માને અનાદિકાળથી નહોતો જાણ્યો, જે આત્મા હું છું એવું અનાદિકાળથી એક સમય માટે પણ અનુભવ નહોતો કર્યો, એવો અનુભવ પ્રગટ થયો, એ જીવોને કહેવાય જાણ્યો. ઈઝી છે ને વિષય તો? બરાબર છે. આ બીજી કેટેગરી આવી. હવે એવા જીવોને, એવા જ્ઞાની જીવોને જેને આત્માનો અનુભવ કરી લીધો, એવા જ્ઞાની જીવોનો ઉપયોગ આત્મામાંથી બહાર પણ આવશે. આત્મામાં જશે, બહાર આવશે, જશે, બહાર આવશે, આ પ્રક્રિયા ચાલશે. ઉપયોગ બહાર આવે છે ત્યારે જે જ્ઞાનનો વિષય પર જે જ્ઞાનનો વિષય બને છે. પરંતુ કોઈ પણ પર જેઓમાં એ સમ્યક જ્ઞાનીને કોઈ પર જેઓમાં એ સમ્યક જ્ઞાનીને એકત્વ પણ થતું નથી. એટલે એનું જે પણ જ્ઞાન છે સ્વ પર સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન સમ્યક છે, એ જ્ઞાન સમ્યક છે, એ જ્ઞાન સાચું છે. કારણ કે કોઈ પણ જેને જોતા એ કોઈ પણ જેમાં એકત્વ પણ થતું નથી. જે અજ્ઞાની હર સમય એકત્વ પણ કર્યા વગર નથી રહેતો, એકત્વ પણ કર્યા વગર નથી રહેતો. બોલો, આ ગરમી લાગે છે? કોને લાગે છે? લાગે છે ને? થોડી તો લાગતી હશે. બોલો, ખ્યાલ આવે છે? લાગતી હશે ને? થોડી તો કોને લાગે છે? મને લાગે છે. કેવી રીતના જશું, કેવી રીતના બેસું, ખ્યાલ આવે છે? કારણ તેમાં એકત્વ ચાલે છે. તેમાં એકત્વ છે, બોલો. શરીરમાં એકત્વ છે, આ પુષ્કળમાં એકત્વ છે, અહીંની અવસ્થામાં એકત્વ છે. એમાં એક અવસ્થામાં ઇષ્ટપણું છે, એક અવસ્થામાં અનિષ્ટપણું છે, એક અવસ્થામાં ગમાનો ભાવ, એક અવસ્થામાં અણગમાનો ભાવ. આ શું છે? કહો તો કે જ્ઞાનમાં જેવો જણાય છે અને એમાં જીવ એકત્વ અને રાગ દ્વેષ કર્યા વગર રહેતો નથી. તો કે એ તારું જ્ઞાન સાચું નહીં. ખરેખર જ્ઞાનથી જુઓ તો જ્ઞાન બંધનું કારણ નથી. કોઈ પકડજો, જ્ઞાનમાં જે જેવો જળકે છે એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જેઓને જાણવું એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જેઓ જ્ઞાનમાં જળકે એ જેનો સ્વભાવ છે. જેમાં કોઈ દોષ નથી, જ્ઞાનમાં કોઈ દોષ નથી. જે નિર્દોષ છે, જ્ઞાન નિર્દોષ છે. પરંતુ એ જ્ઞાનમાં જે જણાતા એમાં એકત્વ પણ કરે છે અને રાગદ્વેષ કરે છે. એટલે એ એકત્વ અને રાગદ્વેષ સહિતના જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવામાં ક્લિયર થવું જોઈએ. જો એકદમ પિક્ચર ક્લિયર થશે તો બહુ મજા આવે. આ હર સમય થઈ રહ્યું છે, હર સમય, હર સમય. હવે મને આમાં કહો, આ ચાર ફેક્ટર ઉભા કર્યા સમજ્યા? ચાર ફેક્ટર. કયા ચાર ફેક્ટર ઉભા કર્યા? જ્ઞાન, બોલો મારી સાથે. પહેલું ફેક્ટર કહ્યું જ્ઞાન, જે સ્વપરને જાણવાની યોગ્યતા વાળું છે. જ્ઞાન. બીજું ફેક્ટર જે, બીજું ફેક્ટર બોલો બોલો જોશી. જો આજે તમે ઇન્વોલ્વ નહીં થાવ ને તો તમારો ઉપયોગ વિશે થયા વગર નહીં રહેશો. એટલે જરા ઇન્વોલ્વ થજો મારી સાથે તો ખબર નહીં પડે. મુનિરાજને યાદ કરજો, જંગલમાં બેઠા મુનિરાજોને યાદ કરજો. જંગલમાં ઠંડી, ગરમી, ઉપસર્ગ, પરિચય બધું આવે છે ને? બોલો. હવે આપણે ઉપસર્ગ પરિચયથી ભિન્ન તત્વની વાત તો કરીએ છીએ. હવે ઉપસર્ગ પરિચય આવે ત્યારે એ ઉપસર્ગ પરિચયથી ભિન્ન હું છું એવું શ્રદ્ધા અને એવું જ્ઞાન અને એવી દ્રઢતા કરવાનો આજે પ્રસંગ આવ્યો છે. અને એમાં કોણ કોણ વાત થાય છે એ છેલ્લે મને નામ લખાવી દેજો, ઓનેસ્ટ લખાવી દેજો. કારણ કે આવશે ને ચેલેન્જીસ તો આવશે. હવે અનુકૂળતામાં એટલા આપણે આમ રચ્યા પચ્યા હોય ને એટલે આપણને જરાક કઈ થાય ને પછી હવે પછી હવે પછી હવે પછી તો તું મુનિ કેવી રીતના બનશે? તું ભેદ્યાન કેવી રીતના કરશે? તું ઘેઉ થી ભિન્ન છે અને કે છે આખો દિવસ રોજ સાંભળે છે ઘેઉ થી ભિન્ન, ઉદગજ થી ભિન્ન, ઠંડી ગરમી થી ભિન્ન, શરીર થી ભિન્ન, એની અવસ્થા થી ભિન્ન, એ બધાનો માત્ર જાણનાર, તો માત્ર જાણનાર છે એવો નિર્ણય કરવાનો મોકો હર સમય જીવને મળે, અનુકૂળતામાં કે પ્રતિકૂળતા, બરાબર? બે પ્રસંગમાં. આજે પ્રતિકૂળતા નો પ્રસંગ છે. અચ્છા, હવે પ્રતિકૂળતા નું કુલ કહે, પ્રતિકૂળ કહે, જૂઠી મનથી પૂતગલ નું પણ, અને એ પૂતગલ નું પણ મારા ગાયક સિવાય, મારા ગાયક સુધી, મારા જ્ઞાન સુધી એ પૂતગલ નું પણ પહોંચતું નથી, અડતું નથી. જાઓ કરો અભ્યાસ કરો ભેગ. આજે તો મને બહુ એમ થાય કે બધા પ્રેક્ટિકલ અભ્યાસ કરો, શું બોલું ને શું કામ, બસ આ ચેલેન્જ છે, કરો અભ્યાસ, બેસો બધા. એટલે બોલી ચિંતા, આવું કીધું તમે ગણેશ કરો અભ્યાસ, તમે અહીંયા કેમ કે આવ્યા, સમજાય છે ખ્યાલ આવે છે? તો એવા જીવો નું જ્ઞાન સમ્યક કોનું, કોનું જ્ઞાન? ઓછું વધતું જ્ઞાન એ સમ્યક જ્ઞાન નીચા જ્ઞાન નો આધાર છે જ નહીં. કેટલું આવડે છે, કેટલું સાંભળ્યું, કેટલું વાંચ્યું, ના, જે ઘે આવ્યા એ ઘે ને તું સહજ સ્વીકાર, સહજ સ્વીકાર, એક્સેપ્ટન્સ પાવર આપો અંદરથી જ્ઞાનમાં, એનું બળ વધુ છે એ સમ્યક જ્ઞાન. આ બીજી કેટેગરી છે મતી શુદ્ધ જ્ઞાન. અગેન, હવે એ જ મતી શુદ્ધ જ્ઞાન જે મિથ્યા નામ પામતું છું, એ જ મતી શુદ્ધ જ્ઞાન હવે સમ્યક નામ પામે છે. જેટલું જ્ઞાન હતું એ સમ્યક થઈ ગયું, સાચું થઈ ગયું, બરાબર છે? હવે ત્રીજી કેટેગરી, એનાથી આગળ, એનાથી આગળ, કે હવે એનાથી આગળ મુનિકા જે છે એ છઠ્ઠા સાતમા વર્ષમાં જુલે, અને પછી જયારે શ્રેણી કરે ત્યારે જે મતી શુદ્ધ જ્ઞાન નો ઉપયોગ છે, એ જે પ્રગટ ઉપયોગ છે, એ ઉપયોગ દસમા વર્ષસ્થાન સુધી, સાતમા થી આગળ શ્રેણી કરે, દસમા સુધી એ ઉપયોગ અંદરમાં કેવો થઈ ગયો, તો કે છે એકાગ્ર. હવે દસમા વર્ષસ્થાન સુધી, સાત થી આઠ, નવ અને દસ ઉપયોગ અંદર માં એકાગ્ર છે, તો પણ અબુદ્ધિ પૂર્વક નો રાગ ચાલે છે, એ ગૌણ છે, એનું લક્ષ્ય નથી, એની ખબર નથી, પછી એની સારા ચાલે છે, પરંતુ એ પકડાતું નથી, એટલે અબુદ્ધિ પૂર્વક નો રાગ. એકદમ છુટું પાડીને કહું છું, આ ત્રીજી કેટેગરી, ત્રીજી કેટેગરી, ત્રીજી સમજાય, ત્રીજી ક્યાંથી લઈને તમે લઈ શકો, છ થી લઈને દસ સુધી, છ માં બુદ્ધિપૂર્વક, પછી સાત થી લઈને આગળ, તો એ દસ માં સુધી એ ઉપયોગ જે છઠ્ઠા સાતમામાં અંદરબાર 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 થતો હતો, હવે એ પુરુષાર્થ નો એટલો તીવ્ર વેગ ઉપડ્યો કે એ અંદરમાં એવો થઈ ગયો કે ઉપયોગ બહાર નથી આવતો, બહાર નથી આવતો, પરંતુ હજી ત્યાં અબુદ્ધિપૂર્વક નો ચારિત્ર મોહનીય સંબંધી, હજી ત્યાં અબુદ્ધિપૂર્વક નો રાગ ચાલે છે. એક પોઈન્ટ વગર થઈ ગયું આ. હવે લાસ્ટ ફોર્થ કેટેગરી, તમે તમને ખ્યાલ આવશે, તમને બહુ મજા આવશે, આખો ઉપયોગ નો પ્રવાહ કેવી રીતના એક થી બાર વર્ષમાં સમ્યક નિત્યા નામ પામે છે. અને ફોર્થ કેટેગરી, ચલો જલ્દી પૂરું કરું પછી વિશે બીજો લઉં. ફોર્થ કેટેગરી, ફોર્થ કેટેગરી, બારમા વર્ષમાં પ્રવેશ પામતા સમસ્ત જે અબુદ્ધિપૂર્વક, પહેલા શું છૂટ્યું, નિત્યાર્થ છૂટ્યું, પછી શું છૂટ્યું, બુદ્ધિપૂર્વક નો રાગ છૂટ્યો, પછી શું છૂટ્યું, અબુદ્ધિપૂર્વક નો રાગ છૂટ્યો, અને પછી શું છૂટ્યું, પૂર્ણ રાગ દ્વેષ, પૂર્ણ રાગ દ્વેષ નો અભાવ થયો. અને બારમા વર્ષના પહેલા સમયમાં એ રાગ દ્વેષ થી રહીત પૂર્ણ વિતરાગી થઈ ગયા. હવે જે અંદરમાં બારમા વર્ષના વિતરાગતા પૂર્ણ પ્રગટ થઈ, એટલે કે ઉપયોગ અંદરમાં જામી ગયો, જામી ગયો, જામી ગયો, એ ઉપયોગ હવે જો એની બલિયારી, એ ઉપયોગ હવે સાદી અનંતકાળ સુધીને ઉપયોગ હવે આત્મામાંથી બહાર નહીં આવે. જે અનાદિકાળથી ઉપયોગ બહારમાંથી અંદર નથી ગયો, પોઈન્ટ પકડ્યો, આપણો ઉપયોગ બહારમાંથી અંદર નથી ગયો, હવે બારમા વર્ષમાં આવતા, સાતમાંથી પણ સમજો, બારમા વર્ષમાં આવતા એ ઉપયોગ અંદર ગયો. આ દશાનો વિચાર કરીને જ રોમ રોમ પુલકિત થયા. એ ઉપયોગ જે અંદર ગયો એ ગયો, અંદર ગાયનો એ ગાયનો, અભેદ થયો એ થયો, સ્વગ્ન વિશે બહેનો એ બહેનો, અને વિતરાગતા પ્રગટ થઈ અને પૂર્ણ સુખ પ્રગટ થયું, જે એ અવસ્થા પ્રગટ થઈ, એ ઉપયોગ હવે અંદર ગયો એ ગયો, ઉપયોગ હવે બહાર નહીં આવે. ક્યારે, ક્યાં સુધી નહીં આવે બહાર, ક્યાં સુધી નહીં આવે બહાર, ક્યાં સુધી બહાર નહીં આવે, બહાર નહીં આવે, તો કે સાદી અનંતકાળે ઉપયોગ બહાર નહીં આવે, અનંત કાળ સુધી. ખ્યાલ આવે છે? અને પછી આગળ જતા, પાંચમી કેટેગરી આગળ જતા, એ જે મતિશુદ્ધ જ્ઞાન હતું, એ જે ઉપયોગ પૂરેપૂરો સદુપયોગ કર્યો, તત્વ નિર્ણય કર્યો, તત્વની અનુભૂતિ કરી, તત્વમાં જામતો ગયો, અને પૂર્ણ વિકલાકતા પ્રગટ થઈ, અને એના ફળમાં પછી આગળ એ મતિશુદ્ધ જ્ઞાન જે છદ્મસ અવસ્થા છે, ક્ષયોક્ષમ જ્ઞાન છે, એનો અભાવ થઈ ગયો અને કેવળ જ્ઞાન પ્રગટ થયું, અને એ લોકાલોકને જાણવાનું ચાલુ થયું. જાણવાનું એટલે લોકાલોક જણાવવાનું ચાલુ થયું. હવે અનંતકાળ સુધી લોકાલોક આ સમય ગણાશે, અનંતકાળ સુધી આત્મામાં ઉપયોગ અભેદ થઈને રહેશે, એ સમય માટે ઉપયોગ બહાર નહીં. હજી મહિમા એવી નથી લાગતી, પકડાશે ને તો મજા આવશે. ઉપયોગ આત્મામાંથી બહાર નહીં આવે એટલે સમજાય છે ને શું કહે છે. અહિયાં એક સમય માટે અંદર તો છોડો, સામાયિકમાં બેઠા તો બધા કમ્પ્લેન કરે, અરે અમારે બહુ વિકલ્પ આવે, અરે અમારે બહુ વિચારો આવે, અરે અમારો ઉપયોગ અંદર નથી. હવે સમજાય છે કેટલી એકાગ્રતાની જરૂર. બધેથી ઉપયોગને હટાવી દે, જે પાંચ ઇન્દ્રિયા અને મન દ્વારા ઉપયોગ પરમાં ફેલાય છે, શાસ્ત્રોના અભ્યાસમાં ફેલાય છે, સાંભળવામાં ફેલાય છે, સંભળાવવામાં ફેલાય છે, એ પકડજો. એ ઉપયોગને બધેથી તત્વ નિર્ણય પૂર્વક તર્કથી, ન્યાયથી, લોજિકથી, યુક્તિથી સમજાય છે કે ક્યાંય એક પર જીવોમાં ક્યાંય સુખ નથી, સુખ એકમાત્ર મારા સ્વભાવમાં છે, એમ કરીને કેટલું ફોકસ્ડ જ્ઞાન જોશે, કેટલી રુચિ વાળું જ્ઞાન જોશે, કેટલી વિરક્ત અને વૈરાગ્ય વાળું જ્ઞાન જોશે કે બધેથી હટીને એ ઉપયોગ. અહીંયા તો સાંભળવામાં એ ઉપયોગ એકાગ્ર નથી થતો. એક કલાક સમજાય તો શું કહેવા માંગુ છું, જરા કોઈ આવ્યું સમજે છે, થાય તો પછી એને જોઈ તો લઈએ કોણ છે. પોઈન્ટ હાલમાં છે સાંભળવામાં, ગુરુજીનું પ્રવચન એક કલાક સાંભળવામાં પણ એટલી એકાગ્રતા જોશે ત્યારે વાત પકડાશે. હજી તો સાંભળવામાં એકાગ્ર, વાંચવામાં એક પેજ તમે આમ સિન્સિયરલી ધ્યાનપૂર્વક, ફોકસ પૂર્વક, સમજણપૂર્વક, રૂચિપૂર્વક એક બે પાના પણ આપણે કન્ટિન્યુઅસલી વાંચી ન શક્યા. આપણો ઉપયોગ આમતેમ આમતેમ જાય, જરાક બેલ વાગે, રિંગ વાગે, આ વાગે, મોબાઈલ એસએમએસ આ તે, જરાક થાય તો કરું જોવું પણ પકડાય છે. શું કહેવા માંગુ છું, આઈ હોપ તમને સમજાય. આપણે જેટલું લાઇટલી લઈએ છીએ ને કે હા મેં વાંચી લીધું, હા મેં સાંભળી લીધું, હા મેં સંભળાવી લીધું, હા થઈ ગયું, થઈ નથી ગયું, એટલું ફોકસ એટલે રુચિ, અગેન ફોર્સ નથી, બળજબરી નથી, બોજો નથી, ભાર નથી, સહજતાથી. હવે એટલે હવે આટલો મનુષ્ય ભવનો કાળ ગયા પછી હવે જેટલો છે કાળ મનુષ્ય ભવનો રહ્યો છે, જેનો જેટલો જેટલા વર્ષ, હવે તો એટલો અંદરમાં એ ઉપયોગી એકાગ્રતા અને અંદરમાં જાયકનો નિર્ણય અને અનુભવ માટેનો હવે પુરુષાર્થ ઉપડવો જોઈએ. ઉદયનો કોઈ ભરોસો નથી, શરીરનો કોઈ ભરોસો નથી, ઇન્દ્રિયોનો ભરોસો નથી, સંયોગનો ભરોસો નથી. અને હજી નામ આપણે કહીએ ને કે સ્થૂળ ઉપયોગ સ્થૂળમાં જ વયો જશે તો કામ નહીં થાય. માતાજી જો તમે ચાર ચાર કલાક ધ્યાનમાં બેસતા શું કરતા હતા? એટલું વાંચન નહોતા કરતા, સમજાય છે? એકવાર વસ્તુ સ્વરૂપ સમજી લીધું પછી ઘણું બધું ક્ષયોક્ષમની જરૂરત નથી, પછી એ ઉપયોગમાં તત્વ નિર્ણયની જરૂર, રુચિ કેળવવાની જરૂર છે, મહિમા કેળવવાની જરૂર છે. મારા ગાયક સિવાય, મારા સિવાય, મારા તત્વ સિવાય આ વિશ્વમાં, જગતમાં કોઈ પણ માન બીજું નથી. ઠરવા યોગ્ય, રમવા યોગ્ય, આચરણ કરવા યોગ્ય એકમાત્ર ગાયક ભાવ. અનંત જીવો થઈ ગયા, અનંત જીવો આચરણ કરી રહ્યા છે, રમી રહ્યા છે, અને અનંત કાળ સુધી ઉપયોગ આત્મામાંથી બહાર નહીં. ખ્યાલ એવી વાત સમજાય? તો મતિશુદ્ધ જ્ઞાનનો જ વ્યાપાર તમે જો એક્સ્ટ્રીમ નિત્યાથી લઈને એક જીવ આગળ વધતા વધતા તત્વ નિર્ણય પૂર્વક એક જીવ અંદરમાં તત્વની રુચિ થતા, અંદરમાં આત્માની રુચિ, પોતાની રુચિ થતા, એ ઉપયોગ અંદરમાં વળતા વળતા ઠરે છે, ઠરતો જાય છે અને એવો ઠરી જાય છે, એવો જામી જાય છે કે ઉપયોગ આત્મામાંથી બહાર. પકડાયો પોઈન્ટ બધાને કે હાર પડ્યું કે બરાબર? હવે જુઓ, હવે આપણે જે આ વિષય ચાલી રહ્યો છે એમાં લાસ્ટ બે સૂત્ર છે એની થોડી ચર્ચા કરીએ. મતિજ્ઞાનની ચર્ચા ચાલી રહી છે. હવે મતિજ્ઞાનની આપણે બે પરિભાષા લીધી હતી, બધાને ખ્યાલ છે. મતિજ્ઞાનની એક પરિભાષા શું લીધી હતી? ઇન્દ્રિય અને મનના નિમિત્તથી પ્રવર્તવા વાળું જ્ઞાન, એને કહેવાય મતિજ્ઞાન. અને બીજી પરિભાષા અધ્યાત્મની લીધી હતી કે ઇન્દ્રિય અને મનનું અવલંબન છોડીને પોતાના આત્મામાં એકાગ્ર થવા વાળું જ્ઞાન, જેમાં ઇન્દ્રિય અને મનનું અવલંબન, આત્માના અનુભવ માટે કઈ ઇન્દ્રિય અને કયા મનનું અવલંબન છે, કયા ઇન્દ્રિય અને કયા મનનું અવલંબન જોઈએ છે. ડાયરેક્ટ જ્ઞાન જાયકને ગ્રહણ કરે, એ જ્ઞાન તત્વ જાયક તત્વને ગ્રહણ કરે, એટલે કે એનો અનુભવ કરે, એનો નિર્ણય કરે, એમાં કરે, એમાં કોઈ ઇન્દ્રિય અને મનનું અવલંબન નથી. મન પામે, બરાબર છે, ખ્યાલ આવે? તો એ વાત થઈ. હવે આગળ આપણે જે ચર્ચામાં મતી જ્ઞાન ના આપણે પ્રોસેસ ની વાત કરતા હતા, એટલે કે કેવી રીતના એનો આખો પરિણમન ની આખી વ્યવસ્થા છે, વ્યવસ્થા આપણે સમજતા હતા. હવે એમાં જો બહુ સરસ વાત આવી હતી, અવગ્રહ, ઈહા, અવાજ અને ધારણ. અને ચાર વાત આવી હતી, અવગ્રહ, ઈયા, અવાજ અને ધારણ. આ રીતે મતી જ્ઞાનનો આખો પ્રોસેસ થાય છે. એકદમ બેસિક અવગ્રહ એટલે શું? ગ્રહ, ગ્રહ, ગ્રહણ, ગ્રહણ, સમજાય છે? એટલે જ્ઞાનમાં વિષયનું ગ્રહણ થવું. આ પર સંબંધી વિષયની વાત છે. પર સંબંધી વિષયમાં કોઈ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવ પર હોય, અને આત્મા સંબંધી ચર્ચામાં પણ સમજો. કારણ કે બુદ્ધિપૂર્વક આત્માનો નિર્ણય, આત્મા સંબંધીની ચર્ચા, વાંચન, ચિંતન અને મનન સિવાય અનુભવ નહીં થાય. એના ઠીક હશે એમ નથી, પણ એની પહેલા આ બધું આવશે. અને આ બધો પ્રોસેસ એમાં થાય છે તો કે આ બધો પ્રોસેસ મતી જ્ઞાનમાં થાય, બરાબર? તો અવગ્રહ પહેલો શબ્દ, પહેલા સૌથી પહેલા શું થાય? જયારે જાણવા દેખવાનો વ્યાપાર ચાલુ થાય ત્યારે સૌથી પહેલો શૈક્ષિક દર્શન ઉપયોગ, સૌથી પહેલા શું થશે? સૌથી પહેલા શું થશે? દર્શન ઉપયોગ, એ વિષય સંબંધી, એ વિષય સંબંધી સૌથી પહેલા શું થશે? તો કે દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ થયો, હવે એની ચર્ચા કરીશું આપણે. દર્શન ઉપયોગ થયો એના પછી બીજો સ્ટેપ મતી જ્ઞાન ચાલુ થશે. અને મતી જ્ઞાનમાં સૌથી પહેલો છે અવગ્રહ. અવગ્રહ, ગ્રહ એટલે ગ્રહણ, ગ્રહ એટલે ગ્રહણ, ગ્રહણ થવાનું ચાલુ થવું, વિષયનું ગ્રહણ થવાનું ચાલુ થવું, એને કહેવાય અવગ્રહ. હવે એ અવગ્રહ છે એના બે ભેદ લીધા હતા, વિષય પર આવશો, હવે એના બે ભેદ લીધા હતા અવગ્રહ. કયા કયા ભેદ લીધા હતા? અવગ્રહ ના વ્યંજન અવગ્રહ અને અર્થાવગ્રહ, બરાબર? જો એ સૂત્ર તમને ખાલી નંબર એટલે તમને ખાલી કહો એટલે તમને ખ્યાલ આવે. વ્યંજન અવગ્રહ અને બોલો બોલો જલ્દી, બરાબર? જો અવગ્રહ, ઈયા, અવાય, ધારણાની ચર્ચા 15 નંબરના સૂત્રમાં છે, બરાબર? એમાં ઘણો બધો વિસ્તાર છે. અને એના પછી 15-16 નંબર જોયો એ છે એમાં. અને એના પછીનું જે સૂત્ર છે, એના પછીના સૂત્રમાં 17 અને 18 નંબરનું જે સૂત્ર છે એ આપણે કરવાનું છે. એમાં છે જે અવગ્રહ છે એના બે ભેદ, એની ચર્ચા ચાલુ થાય છે. એની ચર્ચામાં વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, એ ચર્ચા છે. હવે એ ચર્ચામાં જે આપણે બહુ જ સરસ વાત છે સાંભળ્યો, હવે બે અપેક્ષાની વાત કરીશું. કોને કહેવાય વ્યંજનાવગ્રહ અને કોને કહેવાય અર્થાવગ્રહ? કોઈ પણ વિષય સંબંધીનું જ્ઞાન થયું અને જ્ઞાન થતા એકદમથી એ વિષય પકડાશે નહીં, અવ્યક્ત, અવ્યક્ત એટલે એકદમથી પકડાતું નથી, સમજાય છે? જ્ઞાન થવાનું ચાલુ થઈ ગયું છે, સામાન્ય ધ્યાનથી, જ્ઞાન થવાનું ચાલુ થઈ ગયું છે, પરંતુ જ્ઞાનમાં એ વિષય એકદમથી પકડાશે નહીં. એ નથી પકડાતો એટલા કારણમાં એ જ્ઞાનને કહેવાશે વ્યંજન. અને પછી જયારે એ વિષય પકડાશે, સમજાય છે, એ વિષય પકડાશે, પ્રગટ વ્યક્ત થશે, એને કહેવાય અર્થાવગ્રહ. બસ આટલું અમે યાદ રાખો. આપણે એને પ્રેક્ટિકલી એટલે ઉદાહરણમાં જોશું, પછી તમને મજા આવે. પહેલા શું કીધું? સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા શું થાય? દર્શન. પછી શું ચાલુ થશે? મતી જ્ઞાન. મતી જ્ઞાનમાં સૌથી પહેલા અવગ્રહ. અવગ્રહ એટલે વિષયનું ગ્રહણ થવાનું ચાલુ થવું. અને એમાં જયારે વિષયનું ગ્રહણ થાય છે, બરાબર છે, એમાં જે વિષય એકદમથી પકડાતો નથી. જેવી રીતના અહીંયા ઉદાહરણ આપ્યું છે માટીનો ઘડો, તો જે માટીનો ઘડો છે એકદમ કોરો છે, માટીનો ઘડો એકદમ કોરો છે, અને એમાં બે ચાર ટીપા પાણીના પડવાનું ચાલુ થાય, તો પાણીના પડવાનું ચાલુ થાય છે તો તરત માટીનો ઘડો ભૂલો નહીં થાય. સમજાય? હજી તમને કોરો જ લાગશે, પરંતુ પાણી પડવાનું ચાલુ થઈ ગયું છે એટલે ભીનો થવાનું ચાલુ થઈ ગયું છે. અને આપણને નથી પકડાતું, આપણને હજી લાગે છે શું છે કોરો, એવું થવા આવ્યું છે આમાં. એવી રીતના આપણને વિષય નથી પકડાતો ત્યાં સુધી ના જ્ઞાન ને શું કહેવાશે? જ્ઞાનાર્થમ. અને પછી પકડાશે એ જ્ઞાન ને શું કહેવાશે? અર્થાર્થમ. જે જ્ઞાન માં આવી ગયો વિષય, પકડાઈ ગયો, સંભળાઈ ગયો, સમજાય છે, એને કહેવાશે શું કહેવાશે? અર્થાર્થમ. બરાબર છે? હવે એક વસ્તુ આમાં ખાલી અમે યાદ રાખજો, યાદ રે તો યાદ રાખજો, ચક્ષુ ઇન્દ્રિય અને મન, સાત ઇન્દ્રિય અને મન છે ને, એમાં ચક્ષુ ઇન્દ્રિય અને મન માં વ્યંજનાગ્રહ નથી થતો, ડાયરેક્ટ અવસાવ અર્થાવગ્રહ થાય. આટલું યાદ રહેશે જલ્દી જલ્દી. કયા કયા? ચક્ષુ ઇન્દ્રિય, કૌશલ રીઝન પહેલા સાંભળો, ચક્ષુ ઇન્દ્રિય અને મન એમાં શું નહીં થાય? વ્યંજનાગ્રહ નહીં થાય. એમાં ડાયરેક્ટ શું થશે? એનો વિષય ડાયરેક્ટ શું થશે? અર્થાવ. કારણ કે બીજા ચાર ઇન્દ્રિય સંબંધી વ્યંજનાગ્રહ થશે પછી અર્થાવગ્રહ થશે. કેમ? કારણ કે વિષય જે છે એ જ્ઞાન સાથે વિષય નહીં, લખ્યું છે બહુ સરસ બધું, એને ભીડાવવું પડે. જેવી રીતના કોઈ શબ્દ જ્ઞાન સાથે અથડાય અને પછી એનું જ્ઞાન થાય, અથડાય કે સમજાય, ઇન્દ્રિય સાથે જ્ઞાન થાય, અથડાય ને પછી જ્ઞાન થાય. પણ હવા એ અથડાય ને પછી જ્ઞાન થાય. આપણે આમ રસ્તામાં ચાલતા હોય અહીંયાથી નીકળે, ઘણા બધા નો ટચ થાય છે, આપણને ઘણા બધું પકડાય નહીં, ઘણું બધું પકડાય નહીં, પણ સમજાય છે. પણ ચક્ષુ અને મનમાં એવું નથી થતું. ચક્ષુ અને મન સંબંધી જે પણ જ્ઞાન થશે એમાં વ્યંજનાગ્રહ, બોલો એક વાર જલ્દી, થોડોક વિષય નવો છે અને થોડાક નવા વિષય સાંભળશો તો મજા આવે. આપણે પ્રેક્ટિકલ લેશું, પહેલા થિયરી કરવું જરૂરી છે. ચક્ષુ અને મન, ચક્ષુ અને મનમાં શું નથી થતું? વ્યંજનાગ્રહ. કારણ કે ચક્ષુ ઇન્દ્રિય દૂરથી વિષયને ગ્રહણ કરી લે છે ને, એને એને વિષય સાથે એને ભીડાવું નથી પડતું. રસના ઇન્દ્રિય વિષય સાથે ભીડાવું પડે તો તમને શ્વાસ ખ્યાલ નહીં. હવે ઠંડાઈમાં 25 વસ્તુ નાખી છે, 25 ભીડાય, પણ પાછળ પકડાય, પાછળ ના પકડાય તો જે પકડાય નહીં, પકડાય નહીં એનું નામ પકડાય નહીં એનું નામ, અને જે ખ્યાલમાં ન આવી છૂટી ગઈ એનું નામ ગઈ, છૂટી ગઈ એનું નામ, અને પકડાય એનું નામ. પોઈન્ટ સમજાય છે? આ ટેકનિકલ પ્રોસેસ કહું છું, આ પ્રોસેસ ટેકનિકલ. અને કયા ઇન્દ્રિય સંબંધી, કયા બે ઇન્દ્રિય સંબંધી વ્યંજનાગ્રહ નહીં થાય? ચક્ષુ અને, અને આની સાથે ભીડાવું ના પડે જાણવા માટે, દૂરથી રહીને ડાયરેક્ટ જે છે એને જાણી લે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ રીતે આખો વિષય અમલ લીધો છે. બાકી સમજાઈ ગયું એકદમ? તો અર્થાગ્રહ વ્યંજનાગ્રહ નું સ્વરૂપ સમજાયું. આ કોના ભેદ છે? અવગ્રહ, અવગ્રહ, અવગ્રહ એટલે ગ્રહણ થવાનું ચાલુ થયું, ગ્રહણ થવાનું ચાલુ થયું એને કહેવાય અવગ્રહ. અને એમાં જે પકડાય એનું નામ, જે ખ્યાલમાં આવે એનું નામ અર્થાગ્રહ, અને જે ખ્યાલમાં ન આવે એનું નામ, બરાબર છે, છ ઇન્દ્રિય સંબંધી અર્થાગ્રહ થાય છે. પણ બે ઇન્દ્રિય સંબંધી વ્યંજનાગ્રહ નથી થતું, ડાયરેક્ટ શું થાય છે? મનમાં પણ વિચાર થયેલા, વિચાર થયેલા પકડાઈ ગયા. શું થયું? વિચાર થયેલા એ પકડાઈ ગયા. પોઈન્ટ સમજાય છે? પરંતુ પરંતુ એમાં વ્યંજનાગ્રહ થતું નથી. આટલું સમજાઈ ગયું બરાબર? હવે પ્રેક્ટિકલ લઉં, એક બે ઉદાહરણના માધ્યમથી પ્રેક્ટિકલ લઉં. મને ખબર છે વિષય થોડો થિયરી નો છે, પણ હવે જે વિષય આવે એ વિષય લેવો તો પડે ને, સમજવો તો પડે ને. હવે જો હવે સાંભળો, બહુ સરસ એકાદ ઉદાહરણ લઈને આપણે લઈએ. આ થઈ ટેકનિકલ વાત, બરાબર છે? હવે અવગ્રહ થયા પછી શું થશે? ઈહા. ઈહા એટલે વિષય પકડાયો અને ખ્યાલમાં આવ્યો, પછી એ સંબંધી શું ચાલશે? એ સંબંધી ઉહાપો, વિચાર, સમજાય છે, જિજ્ઞાસા. હવે લીધું હતું ને ઈહામાં, યાદ છે ને? ઈહા, ઈહા ચાર શબ્દ લીધા હતા, અવગ્રહ, ઈહા, અવાય, હવે તો એ વિચાર ચાલવાનો. નવો ફોન તો આવ્યો ને માર્કેટમાં, તો શું કહ્યું? એનું શું કહ્યું? પેલા અવગ્રહ, અને પછી એના સંબંધી, એના સંબંધી શું ચાલવા માંડે? જે વિચાર, જે ઉહાપો ચાલે એનું નામ શું છે? ઈહા. પોઈન્ટ સમજાય છે?
ખ્યાલ આવે છે. એના પછી થર્ડ, એના પછી થર્ડ અવાય. થર્ડ શું આવ્યું હતું? અવાય. અવાય નો અર્થ શું હતો? અવાય. વેરી ગુડ. અવાય નો અર્થ નિર્ણય. તો કે જે સંબંધી ઉવાપો થયેલો, વિચાર થયેલો, એ સંબંધી હવે શું થયું? એક સંબંધી શું થયો? નિર્ણય. જે ફોન આ લેવો, આ લેવો, ગાડી આ લેવી કે આ લેવી, ઘર આ લેવું કે આ લેવું, જે ઉવાપો ચાલ્યો ને, પર ની વાત કરું, જે ઉવાપો આખો દિવસ શું થાય? આખો દિવસ એનો ઉવાપો ચાલે છે. બોલો ચંદ્રેશભાઈ, ઉવાપો ઈલા આખો દિવસ કયા સંબંધી ચાલે? બોલો પર, પર ને પર. કઈ સમજાય છે? ખ્યાલ આવે છે? કોઈ પણ તમે જો જ્ઞાન નો વ્યાપાર, જ્ઞાન નો વ્યાપાર અનાધિકાર થી પર, પર અને પર જ બની રહ્યો. આખા દિવસમાં જો ઉપયોગ નો પ્રવાહ અને એનો વિજય શું ચાલી રહ્યું છે, એમાં ચોવીસ કલાક નો જે દિવસ છે એમાં કેટલો કાળ આપણો પર સંબંધી નો જ વિચાર અને ઉવાપો ચાલે, એના જ વિચાર, એ જે બને એમાં સાચું ઇષ્ટ, એમાં અનિષ્ટ, રાગ, દ્વેષ, સારું મારું, ખરાબ સારું, જ્ઞાન નો વ્યાપાર એ રીતે ચાલી રહ્યો છે. કોઈ સમજાય છે? અરે શું કહ્યું? અવાય. અવાય એટલે નિર્ણય. અવાય એટલે નિર્ણય. ખાલી શબ્દ થી યાદ રાખજો તો પણ ચાલો. અવગ્રહ એટલે ગ્રહણ, ઇયા એટલે ઉવાપો, વિચાર, જિજ્ઞાસા, ઇન્ટરનેટ. સમજાય છે? એ ઇયા એટલે ઉવાપો, થર્ડ અવાય. અવાય એટલે નિર્ણય. નિર્ણય એટલે આ બધું આત્મામાં લેવાનું છે. આજે પર સંબંધી ચાલી રહ્યું છે, બધું આત્મા સંબંધી ચાલશે. અવગ્રહ્યાવાય અને ધારણા આત્મા સંબંધી આખો પ્રોસેસ ચાલશે, અને પછી આગળ જઈને શ્રુત્ય અને પછી એમાં અનુભવ. હવે આ પ્રોસેસમાં નહીં આવીએ તો અનુભવ કેવી રીતે થશે? સમજાય છે? આત્મા સંબંધી જિજ્ઞાસા જ નહીં થાય, ઉવાપો જ નહીં ચાલે, નિર્ણય જ નહીં થાય કે હું કોણ છું. પોતાના તત્વના નિર્ણય વગર અનુભવ કેવી રીતે થશે? જે તત્વમાં ઠરવું છે, જે તત્વમાં ઉપયોગને સાદી અલંકાર ઠરવું છે, એ તત્વ સંબંધી કેટલું ઉવાપો ચાલવો જોઈએ, જિજ્ઞાસા ચાલવી જોઈએ. અનંત જીવો અંદર રમી રહ્યા છે, થઈ રહ્યા છે, થઈ ગયા, બહાર નહીં, એવું શું છે આત્મામાં? કેવો છે આત્મા? ગાય તો લઈએ છે, મને બતાવો આત્મા કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે, ગાય લઈએ છે. પરંતુ એ પ્રકાર પ્રેક્ટિકલ કહું છું તમને, લોકોને કદાચ ખબર નહીં, પકડજો. પ્રેક્ટિકલ એ ઉવાપો ચાલુ, અને એની માટે નિવૃત્તિ જોઈએ, ઉપયોગની નિવૃત્તિ જોઈએ. આપણે આમાં પણ સાંભળ 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 સાંભળ, ઇનપુટ તો એટલું બધું આવી જાય, પરંતુ અંદરમાં વિચાર કરવાનો ટાઈમ જ નથી લેતા. શું સાંભળ્યું, શું સાંભળ્યું, એનો શું અર્થ છે, શું ભાવ છે, મારા પરિણામ સાથે એનો શું રિલેશન છે? ટોલેમેટિક આવે પહેલા અધિકારમાં મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારમાં શ્રોતાનું વર્ણન લખતા શું લખ્યું? શ્રોતાનું વર્ણન લખતા શું લખ્યું ખબર છે? ભલી હોનહાર હૈ જિસકી ઉસકો એસા વિચાર આતા હૈ. ભાગ્યશાળી એ છે કે જેને એવો વિચાર આવે છે. વિચાર તેમાં વિચાર ધ્યાનમાં. ભલી હોનહાર હૈ જિસકી જીસકો એસા વિચાર આતા હૈ કે હું કોણ છું. આપણે ભાગ્યશાળી કોને માનીએ? ભાગ્યશાળી, ભાગ્યશાળી આપણે કોને માનીએ? બોલો જલ્દી, કોને માનીએ ભાગ્યશાળી? ચા વાળો પ્રધાનમંત્રી બની ગયો, ભાગ્યશાળી કહેવાય. બોલો જલ્દી, કહેવાય ને ભાગ્યશાળી કહેવાય ને? બોમ્બે કાલ લઈને નહોતા આવ્યા, શું લઈને આવ્યા હતા? એક લોટો અને એક દોરી જે લઈને આવ્યા હોય, અને જો આખું એમ્પાયર ઉભું ગયું, ભાગ્યશાળી. ચલો જલ્દી બોલો, ભાગ્યશાળીની માઈ, ભાગ્યશાળીનું માપ ક્યાંથી કરીએ, ક્યાંથી કરીએ છીએ? બોલો, ક્ષયક્ષમ જ્ઞાનથી. બહુ મોટું આવે છે, અરે કેટલું આવડે છે, અરે કેટલું ક્ષયક્ષમ છે, અરે કેટલું યાદ રહે છે. વાણીથી, પુણ્યના ઉદયથી, સંયોગથી, કર્મના ખેલના માધ્યમથી, શરીર આદિથી, ઇન્દ્રિયોથી, કોના બલ પર તું પોતાને ભાગ્યશાળી માને? ટોટલ મેજિક કહે છે ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી કોણ? ભલી હોનહાર હૈ જિસકી જિસકો એસા વિચાર આતા હૈ કે મેં કોણ. એવો વિચાર કરવા વાળો જીવ ભાગ્યશાળી, જેને વિચાર આવે છે કે હું કેટલા બધા પોઈન્ટ દેખા, એક પોઈન્ટ નથી દેખો, આખું લિસ્ટ આવી છે. ભલી હોનહાર હૈ જિસકી જિસકો એસા વિચાર આતા હૈ કે મેં કોણ. मेरा क्या स्वरूप है, वाजिब पहला अधिकार काढ़ी मेरा क्या स्वरूप है। पची देखू ये चरित्र कैसे बन रहा है, बता उड़ाई ना खेल संयोग वियोग ना खेल, आगे छे काले नहीं अपनी इच्छा अनुसार खाई नहीं सकू समझाई थे बता खेल ये चरित्र कैसे बन रहा है। तीजो प्रश्न आखा दिवस में प्रश्न अंदर थी थवा जो उत्तर गोतव जो शोधव जो बोलो त्रण प्रश्न कहो पड़ी पहला भी बोलो जल्दी। पहलो प्रश्न मैं कौन हूँ, मेरा क्या स्वरूप है, वो कौन है पोता नु मानुष उसेमा एकत्व करी बैठो छु उसेमा लीन चली रहो छु जेमा मारू जेना मा जेनु मारा मा अस्तित्व नहीं एवा पर पदार्थ मा लीन छु एमा एकत्व करू छु एमा कर्तृत्व बुद्धि एकत्व बुद्धि ममत्व बुद्धि सुख बुद्धि फेरफार नी बुद्धि निरंतरता पोतानी पोताना स्वरूप नी खबर। हेलो प्रश्न जल्दी 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 मैं कौन हूँ, मेरा स्वरूप क्या है, ये चरित्र कैसे बन रहा है। तीजो प्रश्न पति चौथो ये जो परिणाम हो रहे हैं उसका क्या फल आएगा। चौथो प्रश्न ये जो परिणाम परिणामों का अवलोकन क्या करिए सको, ये जो परिणाम बन रहे हैं उसका फल क्या आएगा। अरे लास्ट में कीधु के आज दुख थी रही है आकुलता थी रही है एने दूर करवानो कोई उपाय छे के अने पची बे चार लाइन जे लखी है तमे वाचो करेला अने आ बधानो उत्तर मळशे स्वाध्याय, आ बधानो उत्तर मळशे निर्णय तत्व निर्णय। हजारो वार लखू देखो तत्व निर्णय की महिमा, तत्व विचार नी महिमा, तत्व निर्णय नी महिमा। एक डेढ़ को तत्व निर्णय करी ने सम्यक करीने वो था एक सातवी नरक नो नार की अटली प्रतिकूलता एनी साले आ प्रतिकूलता के लिए केतला केतला टका ना ना रेशियो काढो तो केतला टका सातवी नरक ना नरक नी गर्मी अने आ गर्मी नो रेशियो काढो तो केतला टका आवे सनरेज मा केतला टका आवे। अरे काई तो आवे के नहीं रेशियो काई तो आवे ने कंपेरिजन नहीं बोलो कंपेरिजन नहीं અને આ પ્રતિકૂળતા માં કઈ સમય દર્શન લઈને ઉભા તો અરે ભાઈ પેલા પંખો કરો પછી સમય દર્શન ની વાત અમે તો યાર ગજબ કરો છો આમાં કઈ સમય દર્શન અમારામાં ઉપયોગ ન લાગે તમે સમય દર્શન ની વાત કરો પછી કેટલી પરાધીન વૃત્તિ છે પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ ને આધીન થઈ ગયા વશ થઈ ગયા પોઈન્ટ સમજાય છે અને આવામાં જે જીવને લાગે એવું આ ગરમી ક્યાં અરે આ ગરમી કોને અરે આ કુદરતની અવસ્થા અરે આનાથી ભિન્ન હું જાયજ અરે જે હું જાણનાર અરે મને આ અડતું નથી મને આ સ્પર્શું નથી ત્રીજી ગાથા હજારો વાર બોલી લેજે પ્રેક્ટિકલ જયારે ઉડેલા ત્યારે કરો તો પાસ થયા અને એમાં પ્રસન્ન સમજાય છે આ કદાચ થોડા ભાવ બગડી જાય હવે સાંભળો કદાચ થોડા ભાવ વિકસિત એવું નથી કે નહીં સાંભળે કદાચ ભાવ વિચલિત થઈ પણ જાય તો પણ એ સમય જ્ઞાન ની જાગૃતિ આ વિચલિત થઈ ગયેલા ભાવ પણ મારું સ્વરૂપ નહીં આવી જાય ગયા હું એનો જાણનાર કઈ સમજાય કે શું કહું એનો પણ હું જાણનાર એનો પણ હું જાણનાર એનો પણ હું જાણનાર અને હવે એનાથી આગળ જાણનાર એટલે કે હું જ્ઞાન પર્યાય માત્ર નહીં એ પણ એક પર્યાય છે એ પણ એક ઓહો એ પર્યાયો એ જાણવાની પર્યાય જેમાંથી નીકળે છે એવો આખો જાય છે ક્યાંથી ક્યાં આવવાનું છે ને ક્યાં પડ્યા છે ક્યાં ઉભા છે જો ક્યાં છે ઉપયોગ ક્યાં છે રૂચિ ક્યાં છે મહિમા અને અંદર સમજાયું ખ્યાલ આવે છે ક્યાં શું 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 વિશે ચાલ કરો અરે ભલી ઓનહાર હૈ જિસકી જિસકો એસા વિચાર આતા હૈ યા હુઆ કોની વાત કરું છું વિચાર આતા હૈ નિર્ણય હોતા હૈ કે મેં કોણ એ ભાગ્ય ભાગ્યશાળી ભાગ્યશાળી અહીંયા બેસેલા એકો એક વ્યક્તિ સંયોગમાં ઓછપ અને વધારે પણ હશે પરંતુ જે વિચાર કરી રહ્યા છે અહીંયા બેસેલા કે ગુરુદેવ શ્રીના સાનિધ્યમાં આવેલા જેટલા લાખ જીવો મુમુક્ષુ એ ભાગ્યશાળી છે કારણ કે એને વિચાર આવે છે કે હું કોણ બોલો ઉપાય સમજાય મજા આવી જોઈએ વિચાર આતા હે કે મેં કોણ અને પછી એનો ઉત્તર ગુરુદેવ આતા હે તું પરમાત્મા છે તું વર્તમાનમાં પરમાત્મા છે તું વર્તમાનમાં જાય છે તું વર્તમાનમાં અસરકાર છે તું વર્તમાનમાં સુખ સ્વરૂપી છે તું વર્તમાનમાં પરિપૂર્ણ છે પરિપૂર્ણતાની તો ખૂબ મસ્તી અને ખુમારી વાળી મારામાં શું ઓછા મને અધૂરા છે કે મને કોઈ પરની જરૂર પડે અને પરમા શું અધિકતા છે કે મને પરમાથી કઈ જોઈએ. બધા જ દ્રવ્ય પોતપોતામાં પરિપૂર્ણ છે કે નહીં, બધા દ્રવ્ય પોતપોતામાં પોતાની સામર્થ લઈને બેઠા છે કે નહીં, બોલો ને તો લગાની આવે, લઈને બેઠા છે કે નહીં. બધા દ્રવ્યમાં પોતાનું કાર્ય કરવાની યોગ્યતા છે. અનંત કેવડીઓના કેવળ જ્ઞાનમાં આવી રહ્યું છે કે 11 થી 12, 12 થી 10 થી 11, 12 જેટલા ટાઈમ સુધી ની આ લાઈફ કેટલા ટાઈમ પહેલા આવી ગયું, બોલો કેટલા ટાઈમ પહેલા જ્ઞાનમાં આવી ગયું છે, બોલો. કારણ કે નક્કી છે, નિશ્ચિત છે, અને નક્કી અને નિશ્ચિત અવસ્થાને પરમને કોઈ જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ બદલી શકવામાં કે ફેરફાર કરી શકવામાં સમર્થ. પણ પુરુષાર્થ કરીએ તો, બોલો બોલો, બધું મેનેજ બરાબર કરીએ તો, બોલો જલ્દી, તો મેનેજ કરીએ તો, મેન્ટેન કરીએ તો, પુરુષાર્થ કરીએ તો, ધ્યાન રાખીએ તો, બોલો બોલો, તો કરી શકીએ ને, તો રોકી શકીએ ને, તો બદલી શકીએ ને. એક સમયના પરદ્રવ્ય ના પ્રણમને તું રોકી શકવાનું સમર્થ થઈ ગયું. અવગ્રહ અવાય, આ નિર્ણય કરવો, આ નિર્ણય કરવો એ અનંત પુરુષાર્થ, સહજ સ્વીકાર અનંત પુરુષાર્થ, જાતા રહેવું અનંત પુરુષાર્થ, ફેરફાર કરવાનો ભાવ ન આવે અનંત પુરુષાર્થ, અકર્તા છું એનું જોર રાખવું અનંત પુરુષાર્થ છે, જે થઈ રહ્યું છે થવા યોગ્ય છે એમ નિર્ણય કરવો અનંત પુરુષાર્થ છે. ઘણો પ્રશ્ન પૂછતા હોય, પુરુષાર્થ શું કરવો, તો સાચો પુરુષાર્થ શું, હંમેશા આન્સર આવે છે, હંમેશા જીવાની આન્સર આપે છે કે તું નિર્ણય કર અને સહજ સ્વીકાર કર. એકો એક દ્રવ્ય ના એકો એક ગુણ ની પર્યાય છે કે નહીં, બોલો. અરે પર દ્રવ્ય તો છોડો, આત્મામાં જે અંદર ગુણો છે એ જ્ઞાન દર્શન અને ચારિત્ર, એ શ્રદ્ધા, જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર, એ ત્રણ ગુણ ની પર્યાય પણ એની પણ હર સમય ની યોગ્યતા નાની લાવી શકે નહીં. શેની 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 પરદ્રવ્ય નહીં, આત્મામાં અંદર જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર, આ ત્રણ ગુણ ની પર્યાય ની હર સમય ની યોગ્યતા ન્યારી ન્યારી છે કે નહીં, બોલો દેવી, ન્યારી ન્યારી છે કે નહીં. એકો એક પર્યાય ની યોગ્યતા ભી પડે જ્ઞાન માં, ખબર છે કે નહીં. 19 તીર્થન કર્યો, એ લગ્ન કર્યા, જ્ઞાન માં ખબર છે કે નહીં, શ્રદ્ધામાં દ્રઢતા છે કે નહીં કે પરમા સુખ નથી, બોલો જલ્દી, શ્રદ્ધા નથી એવી, સાહિત સમ્યક તો છે ને, તો પણ ચારિત્ર ચૂકે છે, લગ્ન કરો, બોલો જલ્દી, ચારિત્ર ચૂકે છે, તો એ ચારિત્ર ની પર્યાય ની યોગ્યતા નિયારી, જ્ઞાન ની યોગ્યતા નિયારી, શ્રદ્ધા ની યોગ્યતા નિયારી, અને ન્યારી યોગ્યતા નો સ્વીકાર કરવો એ અનંત, વેરી ગુડ, એ ન્યારી યોગ્યતા નો સ્વીકાર કરવો એ અનંત. આ સમયે ચારિત્ર ની પર્યાય માં આ જ પ્રકારની યોગ્યતા નિશ્ચિત રંગલ છે, એને કોઈ ફેરફાર કરી શકવામાં સમર્થ, બોલો. પિતા બેને બે પુત્ર ભરત ચક્રવર્તી ને મુનિ દીક્ષા ધારણ થતા કેટલા કાળ માં કેવળ જ્ઞાન થયું, કેટલા અંતર મુહૂર્તમાં યોગ્યતા ન્યારી છે કે નહીં, અને આદિના ભગવાન ને ખબર છે કે નહીં, 1000 વર્ષ, અને બાહુબલી મુનિન્દ્ર ને 1 વર્ષ. હવે ત્રણે સમ્યક થી, ત્રણે સમ્યક જ્ઞાની, અને ત્રણે ન ચારિત્ર નો પુરુષાર્થ ન્યારો ન્યારો ઉપયોગ, ખબર નતો પુરુષાર્થ નું સ્વરૂપ નથી ખબર, સ્વરૂપમાં પૂર્ણ લીન થઈ જવું અને તપશ્ચરી માનીને કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ જ મોક્ષ નો માર્ગ છે, ખબર નહોતી હતી ને, તો પણ જ્ઞાન ની યોગ્યતા, શ્રદ્ધા ની યોગ્યતા, ચારિત્ર ની યોગ્યતા, કેવળ જ્ઞાન થશે 13 મે, ચારિત્ર સમ્યક અને સાહિત્ય થયું 4, અને ચારિત્ર શ્રદ્ધા અને ચારિત્ર સમ્યક થશે, પૂર્ણ થશે યોગ્યતા ન્યારી છે 14 મે 12 મે, યોગ્યતા ન્યારી છે. યોગ્યતા, એક યોગ્યતા જે છે ને, અલ્ટિમેટ આન્સર ટુ ઓલ ધ ક્વેશ્ચન, અલ્ટિમેટ આન્સર, ઉત્કૃષ્ટ ચરમ સ્વતંત્રતા, એ હર સમયે હર ગુણની હરેક પર્યાય કેવી થાય છે, પોતાની, એમાં આમ કેમ થયું, અગર એક પ્રશ્ન નીકળી ગયો ને તમારા જીવનમાંથી, કેમ થયું, શું કામ થયું, નહોતું થવું જોતું, થોડુંક આપણે પ્રયત્ન કરત તો બદલી શકત. આજે પ્રશ્ન અગર નીકળી હશે તો શું થઈ જશે? જીવન કેવું થઈ જશે? સહજ થઈ, આનંદમય થઈ, નિરાકુર થઈ. સમજાય ગઈ વાત? ચલો હવે લાસ્ટ એક ટોપિક છે, 15 મિનિટમાં આપણે પૂરો કરીએ. 336 ભેદો સેના મતી જ્ઞાન એ લઈ લઈએ, બરાબર. 3 કોલમ બનાવવાની છે, બરાબર છે. 3 કોલમ. પહેલી કોલમ જે મતી જ્ઞાન અને એનો પ્રોસેસ, અગ્રહ, ઈરા, અવાજ અને ધાર. આ પહેલા કોલમમાં જશે. 336 આપણે કેલ્ક્યુલેટ કરવાનું. હા, મોબાઈલ અમે અહીંયા નહીં દેખાય, તમારા મોબાઈલમાં આ 7 મોકલાઈ દીશું એમ કે છે, પાર્લાજી મંદિરના ગ્રુપ પર. ઇનકેસ તમને એમાં જોયું હોય તો તમે જોજો. હું બોલું છું અહીંયાથી, 7 બોલું છું. પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવાના છે 288 છે અને પછી 48. તો 288 પ્લસ 48 થશે 336. 336 જે કોના બહુ સિમ્પલ છે, બહુ ઈઝી છે. હમણાં 5 મિનિટમાં તમને સમજાય. પહેલા 3 કોલમ સમજો, બહુ સરસ વિષય છે. એક્ચ્યુઅલી બહુ સરસ 3 કોલમ. પહેલો છે મતી જ્ઞાનનો પ્રોસેસ, એમાં કેટલા ભેદ આવશે? 4 આવશે, અગ્રહ, ઈરા, અવાજ, બરાબર. આ પહેલી કોલમ એટલે એની નીચે લખો 4. ખાલી મલ્ટીપ્લાય કરવાનું છે એટલે એની નીચે લખો 4, બરાબર છે. આ થયું મતી જ્ઞાન, એટલે આ જ્ઞાન ગુણની પરિણતિ, જ્ઞાન ગુણની પર્યાયની વાત છે. 3 વાત છે. હવે આવશે એક 5 ઇન્દ્રિય, બીજી કોલમ ઇન્દ્રિયની. 5 ઇન્દ્રિય અને મન, 6 નીચે લખો, 6 પહેલા શું લખશો?
4
પછી શું લખશો? 4 કોના ભેદ છે? મતી જ્ઞાનના ભેદ, પ્રોસેસના અગ્રહ, અવાય અને ત્વેષા, બરાબર છે. પછી 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મન, તો 6 થઈ ગયા, બરાબર છે. અને લાસ્ટમાં લખશો એનો વિષય, જ્ઞાન ઇન્દ્રિય અને મનના નિયતિ વિષયને જાણે છે. પરના જ્ઞાનની વાત છે, આત્મજ્ઞાનની વાત નથી. કારણ કે આત્મજ્ઞાનમાં ઇન્દ્રિય અને મનની, અને આત્મજ્ઞાનમાં કોઈ ફરજને વિષય બનતો, આત્મા વિષય બને છે, તેમાં કોઈ ફરજને અને ઇન્દ્રિયની વાત નથી. બે વસ્તુ સાથે લઉં છું, તમને ખબર પડે. પોઈન્ટ સમજાય છે શું કહું છું? તો આપણે ફરની વાત કરીએ છીએ, એવી રીતે 336 ભેદ બને છે. તો પહેલું 4, પછી 6 અને પછી 12. વિષય કેટલા લીધા હતા? 12 લીધા હતા ને. એક બહુ, એકવિધ, બહુવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, ઉક્ત, અનુક્ત, નિસૃત, અનિસૃત અને ધ્રુ અને અધ્રુ. તો એમ એ 12 ભેદ લીધા. આટલું સમજાયું? તો હવે કેલ્ક્યુલેટ કરો, 4 × 6 × 12 કેટલા થશે? 288. એવી રીતના થયા 4 × 6 × 12 કે મતી જ્ઞાનમાં અવગ્રહ, અવગ્રહ ના માધ્યમથી, એટલે અવગ્રહ દ્વારા, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા એકનું કામ, એવી રીતના લેવાનું કોમ્બિનેશન બધા લેવાનું. અવગ્રહ દ્વારા રસ ઇન્દ્રિય 1, અવગ્રહ ગ્રાન ઇન્દ્રિય 1, અવગ્રહ ચક્ષુ ઇન્દ્રિય 1, પછી બહુવી, પછી બહુ, પછી 21. એમ કહીને તમે કેલ્ક્યુલેશન કરશો તો 4 × 6 × 12 થશે 288 થશે, બરાબર છે. 288 થશે. આટલું થઈ ગયું ક્લિયર? હવે કેટલા રહ્યા? 336 માંથી 288 માઇનસ કરો તો કેટલા રહેશે? 48. બહુ ઈઝી છે. આપણે જે વાત લીધી ને વ્યંજન આગ્રહ, તો વ્યંજન આગ્રહ, હવે બીજું કેલ્ક્યુલેશન 48 નો, 288 નું ખબર પડી ગઈ ઉપાદન. 48 નું કેલ્ક્યુલેશન વ્યંજન આગ્રહ, વ્યંજન આગ્રહ 4 ઇન્દ્રિયના માધ્યમથી થાય છે, ચક્ષુ અને, હા વેરી ગુડ. તો બે બાદ કરશો તો એક વ્યંજન આગ્રહ, પહેલામાંથી લેશો 1, 1 જંજનાગ્ર ચાર ઇન્દ્રિય એટલે 1 × 4 અને એના વિષય બાર તો 4 × 12 48 સમજાયું જેને બંપર ગયું એ ગયું કઈ વાંધો એ ગયું એ સમજાયું હોય તો મજા આવશે વ્યંજનાગ્ર ચાર ઇન્દ્રિય ના માધ્યમથી ચક્ષુ અને મન નહીં તો ચાર ઇન્દ્રિય ના માધ્યમથી વ્યંજનાગ્ર 12 વિષયને ગ્રહણ કરે છે 4 × 12 1 × 4 × 12 = 48 અને ઉપર 4 × 6 × 12 = 288 તો 288 + 48 = 336 ભેદ થયા મચી ગયા પરંતુ મતી જ્ઞાન ના અગર આમ જો તો કેટલા ભેદ છે તો મતી જ્ઞાન ના અસંખ્યાત ભેદ કેવળ જ્ઞાન ગમ્ય છે આખા આ પ્રકરણ માંથી એટલે આમાં અહિયાં સુધી આપણા 19 સૂત્ર થઈ ગયા હવે તમે વાંચો તમને બધો વિષય મળે અવતરૈયા અવાય ધારણા અર્થાગ્રહ વ્યંજનાગ્રહ આ બધા જે ભેદ 288 નું કેલ્ક્યુલેશન 48 નું કેલ્ક્યુલેશન ઉદાહરણ તર્ક બધા કે ચક્ષુ અને મન દ્વારા વ્યંજનાગ્રહ કેમ નથી થતું અર્થાગ્રહ કેમ થાય છે છોએ છોએ ઇન્દ્રિય સંબંધી અવતાગ્રહ કેમ થાય છે આ બધો વિશે તમને સમજાવવા મળે તમે કહેશો કે ઉમા સ્વામી આચાર્ય ઘણા ફ્રી લાગતા હતા એમના કારણ કે આટલા બધા ભેદ લખા એમાં આટલા બધા પ્રભેદ લખા એમાં આટલા બધા વિષય લખા જે એક તો બધું છોડીને વયા ગયા હતા સમસ્ત પરિગ્રહ બરાબર એટલે જંગલમાં બાદ 24 કલાકમાં પાછું ઊંઘ કેટલા કલાક બોલો એટલે 24 કલાકમાં 0.25 સેકન્ડ ની ઊંઘ જેટલી પણ સમજો ને તો ફ્રી ને ફ્રી જ ને તમને પૂછો તમે એક તો દિવાળી એમાં પાછી તમને પાછા આ બધા ભેદ પ્રવેશ એક તો એના બધા ભેદ પ્રવેશ ઘરના તો ખબર ન પડતી હોય ધંધા ના ના તેના એમાં પાછા આ 3 ફૂટ 36 લઈ જતા આજે તમારે પાછા એ ભેદ કેટલું યાદ રાખશે અમે અમે શું સમજાય છે આપણને આમાં આપણને સમજાય છે કે મતિ જ્ઞાન માં આટલી સામર્થ્ય છે શુદ્ધ જ્ઞાન માં આટલી સામર્થ્ય છે જ્ઞાન માં આટલી સામર્થ્ય તો કેવળ જ્ઞાન સ્વભાવ કેટલો સામર્થ્ય છે તે લો ને ભેદ થી અભેદ ને પકડો ને ગુણસ્થાન ની ચર્ચા શાંતિ હોય ગુણસ્થાન ઠીક ભગવાન આત્મા ને પકડો ને બહાર માં તો બહુ હોશિયાર છે માઇક લેવા જાઓ 25 વસ્તુ ભેદ થી તમને સમજાવશે તમને ભેદ થી વાત સમજાશે પણ તમે ગ્રહણ કોને કરો છો આ ચૂકી ગયા છે તમે સમજો વાત ને આ એવું નથી આપણે ભેદ પ્રભેદ કલા નથી ભણ્યા સમય જઈએ પૂરું કરું એવું નથી આ ભેદ પ્રભેદ કલા નથી ભણ્યા આ તો ખાઈ નથી 336 શું છે જે ભણીએ છીએ શું છે આપણે તો કેટલું જ્ઞાન કરીને આવ્યા છે મને પ્રશ્ન થાય કે આટલું બધું જ્ઞાન કરીને આવ્યા તો પણ થોડા ને થોડા કેમ અનુભવ થી વંચિત કેમ આત્મ જ્ઞાન થી વંચિત કેમ 4 ગતિ 84 લાખ યોનિઓ માં કેમ રખડીએ છે અરે મુનિવ્રત ધારણ કરી 9 ગ્રહિક માં જયો ત્યાંથી પાછો મિથ્યાત્વ સહિત ક્યાં રખડ્યો તો કે ત્રસ્ત કર્યા પૂરી થઈ ગઈ અને પાછો નિભોર માં જાય કયું જ્ઞાન સાથે આવશે કે અરે હું તો કહું શાસ્ત્ર જ્ઞાન સાથે નથી આવવાનું આ જે તમે સાથે નથી આવવાનું તો લૌકિક જ્ઞાન તો ભૂલી જજો જેની મહિમા પડી છે આપણા રગ રગ માં જે લૌકિક ડિગ્રીઓ ની મહિમા પડી છે લૌકિક બધા પદો ની મહિમા પડી છે એ તો ક્યાં રહી આઈ હોપ ખબર નહીં તમને સમજાય કે શું કહેવા માંગે એક જાયક સિવાય એક આત્મજ્ઞાન સિવાય ચાલ્યો ગયો અહિયાંથી આ ભાવ માંથી અગર ચાલ્યો ગયો એક એક વ્યક્તિ ને કહું છું પોતાને પહેલા કહું આત્મજ્ઞાન સિવાય આત્માની મહિમા સિવાય અગર આ બહુ માંથી ચાલ્યો ગયો તો ખબર નહીં ક્યાં રખડ પડતી ક્યાં અંત નહીં આવે છે આ વાતો મળવી દુર્લભ નથી આ તત્વ મળવું દુર્લભ નથી આ ચર્ચા મળવી દુર્લભ નથી આ અભેદ ની ચર્ચા સામાન્ય ની ચર્ચા પારાણિક ભાવ ની ચર્ચા અને આ ભેદ દ્વારા આખો વૈભવ ખોલીને આપણો અંદર નો સ્વભાવ બતાવ્યો એવા આચાર્યો મળવા ગ્રંથો મળવા અત્યંત દુર્લભ છે કેટલા કાળ પછી મળે છે અને આપણને મહિમા નથી આવતી ફુરસત નથી વાંચવાની સમજાતું નથી શું નથી સમજાવતું લોકિક નું તો બધું સમજાય છે ક્ષય કેમ તો છે સંગની પંચેન્દ્રિય છે બધું જ છે બધું સમજાય છે આ કેમ નથી સમજાવતું રુચિ નથી અર્થાવગ્ર વ્યંજનાગ્રહ માં થોડું અધ્યાત્મ લઈએ ને અધ્યાત્મ તો શું લીધું વ્યંજના આગ્રહ પકડાય નહીં અને અવસા આગ્રહ પકડાય જેની રુચિ હશે ને એ બધું પકડાવશે સમજો કોઈ જેની રુચિ હશે બધું ગ્રહણ થશે જેની રુચિ નહીં હોય ને એ છૂટી જશે ના સમજાયું ઉપસર્ગ થાય છે ઉપસર્ગ મુનિરાજ પર ઉપસર્ગ ભયંકર ઉપસર્ગ થાય છે જેની રુચિ છે એનો અર્થાવગ્રહ થઈ જાય છે જેની રુચિ નથી જેનું લક્ષ નથી જેમાં એકત્વ નથી એનું વ્યંજન અવગ્રહ થઈ જાય ના સમજાયું પકડો તો મજા તો કરો અરે જરા હસો તો ખરા હસો એટલે સમજાય કે પ્રસન્ન તો થાવ બોલો આ એક કલાકમાં જેને એક્ઝામ્પલ ખરાબ મને લાગતા હું તો કહી દઉં છું જેને ગરમી ની રુચિ છે એને ગરમી જેના એક કલાકમાં ગરમી 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 થઈ જશે આઈ હોપ આઈ શ્યોર એવા કોઈને નહીં થાય અને થી બોલો જલ્દી અને બીજી પાસે એવો ચાલ્યો જેને જેની રુચિ છે એનું 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 અર્થાવગ્રહ થતું જશે અર્થાવગ્રહ થતું જશે કરવું નહીં પડે થતું જશે અને જેને જેની રુચિ નથી એનું વ્યંજન આવગ્રહ થતું જશે એનું વ્યંજન આવગ્રહ ઉપસર્ગ થાય છે ગાયક ની રુચિ છે મુનિરાજ ને ગાયક નું અર્થાવગ્રહ થાય છે બીજા બધાનું વ્યંજન આવગ્રહ થઈ જાય બોલો ન્યુઝ પેપર ખોલો ન્યુઝ પેપર ખોલો કોનું અર્થાવગ્રહ થશે કોનું વ્યંજન આવગ્રહ કોને કોને થશે જોઈ લઈએ બોલો જલ્દી સમજાય છે ટીવી ચેનલ જુઓ ન્યુઝ પેપર જુઓ લોકિક માં જુઓ જ્યાં જુઓ ત્યાં જુઓ ઓહો હો એક હસબન્ડ હોય ને એને એની વાઈફ છે આજે તમે આ એક્ઝામ્પલ છે આજે આ જરાક આ વસ્તુ લઈ આવશો એને બરાબર એનો અર્થાવગ્રહ થશે અને મમ્મી કહેશે પપ્પા કે એક્ઝામ્પલ છે સમજો બીજા પડોશી આવીને કહેશે કે જરા આ વસ્તુ લઈ આવશો બધાનો વ્યંજન અવગ્રહ થઈ ગયો કઈ આગળ રહ્યું પડે ન સમજાય જેને જેની રુચિ છે એને એનો અર્થા પોઈન્ટ પકડે જલ્દી આ આ મર્મ આખા સૂત્રનો 19 સૂત્ર 1-19 જે પણ ચાલ્યા હમણાં સુધી એનો એકમાત્ર સાર જેની જેને એકત્વ રુચિ મહિમા અટ્રેક્શન અને જેને આકર્ષણ જેનું જેનું જે તત્વનું પરનું તો પર સ્વનું તો સ્વ જેને જેની રુચિ છે એને એનો અર્થાવગ્રહ થયા વગર અને અર્થાવગ્રહ થશે તો ઈયા થશે ઈયા થશે તો એનો અવાય થશે અવાય થશે તો એનો નિર્ણય ને ધારણા ને સ્મૃતિ ને તર્ક ને અનુમાન ને પ્રત્યવિજ્ઞાન બધું થયા પછી અનુભવ કરીને ઉભો શું થયું બરાબર છે ઉપમાથી એક વાર વધુ જલ્દી સૂત્ર જલ્દી પૂરું કરો મને તો છોડવાનું મન નથી થતું છોડી વાંધો નહીં આ બીજો પ્લાન છે મને ખબર છે જેને જેની આ હા જેને માણસ રૂચિનો વિષય ગાયક બના ખરાબ ન લગાડતા રૂચિનો વિષય સાંભળવાનું સાંભળવાનું નહીં બનાવ બોલવાનું નહીં બનાવ શયોક્ષમ જ્ઞાન નહીં બારું તો વાત જ નથી કરતી એ તો બધું ક્યાં રહી ગયું શયોક્ષમ જ્ઞાન નહીં બનાવ રૂચિનો વિષય બનશે તો અટકી જશે ઉપયોગ ઓ બધા એક જાયક ભાવ એક જાયક ભાવ એક જાય ની ધૂન એની મસ્તી કરોડપતિ એ રોજ થોડી પૈસા ગણવા દે છે રોજ રોજ પૈસા ગણવા દે છે રોજ અકાઉન્ટ ખોલે રોજ જાય ત્યાં 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 ડોક્ટર એને એની મસ્તી ની ખુમારી આહા કરોડપતિ પણ અનુભવ એનું વેદન એની મસ્તી એનો આનંદ એની ખુમારી નિરંતર નિરંતર રહે છે અંદર માં એની મસ્તી ની ધારા નિરંતર ચાલે નિરંતર ચાલે મને કો 28 વર્ષે કોઈ લાસ્ટ પૂરું 28 પાકું પૂરું 28 વર્ષે કોઈ વ્યક્તિ ના લગ્ન થયા 28 વર્ષે દીકરો પડ્યો બરાબર છે એને કુવારા રહેવાનો અનુભવ કેટલા વર્ષ છે વધારે એક્સપિરિયન્સ કુવારા રહેવાનો કુવાર છે ને કુવારા રહેવાનો અનુભવ કેટલા વર્ષનો વધારે કે નહીં બોલો અને 28 વર્ષે પહેલો ફેરો બીજો કેટલા ફેરા કરે હા આ બધું અમને ખબર આવું તો પૂછો ને અને સાત ફેરા કરે ને સાતમો ફેરો પાંચમો ચોથો પાંચમો પૂજા તો કરી છે ને હવે ચાલુ થયું છઠ્ઠો અને સાતમો ફેરો ફેરો બોલો જલ્દી સાતમો ફેરો ફેરો ત્યાં હું હસબન્ડ હું પતિ થઈ ગયો અને 28 વર્ષ નો અનુભવ કુવારા રહેવાનો ક્યાં ગયો અને ગયો ગયો પણ ક્યાં ગયો 28 વર્ષ નો અનુભવ ગયો અને એક જ સમયે સદન પરિવર્તન થઈ ગયું હવે સદન થઈ ગયું પતિ બીજે દિવસે સવારના મમ્મી મમ્મી હું હસબન્ડ થઈ ગયો બોલો જલ્દી. પપ્પા ને જલ્દી કહેજો, પપ્પા હું હાથમાં થઈ ગયો. એ ભાઈ કહે છે, ભાઈ આ બરાબર છે કે? અરે હું તારો હસબન્ડ. અરે બરાબર છો ને? બોલો જલ્દી. શ્રદ્ધાન થઈ ગયું, શ્રદ્ધાન. શ્રદ્ધા શ્રદ્ધા સ્વયં સમ્યક હુઈ, ચારિત્ર સમ્યક ભી હુઆ. શ્રદ્ધા સમ્યક, જ્ઞાન સમ્યક, આચરણ સમ્યક, બધું સમ્યક. નિજ નિધિ નિજ મે બતાઈ.
કાન મેં નિશ્ચિત બોલી ની સ્વાદિશાની જીવા.